તારીખ 17/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 374 અને 375 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન ચરણ પ્રવચન નંબર 109
પત્રાંક 374 પાયાંક 331 સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ગમે તેટલી પ્રતિકૂળતાઓ હોય, પૂર્વકર્મના પાપનો ઉદય, ગમે તેવા પ્રકારનો આકરો ઉદય હોય, તો પણ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. પ્રત્યક્ષ જ્ઞાની યોગ હોય તો એમની પાસેથી કોઈ પણ કારણે, કોઈ પણ નિમિત્તે, એમના મારફત, એમના દ્વારા કોઈ પણ સાંસારિક પોતાની અણુકા ઉત્પન્ન થાય એવી ઈચ્છા કરવી યોગ્ય નથી. યોગ્ય નથી એટલે જીવને સિદ્ધો દર્શનમોહનું આવરણ થવાનું કારણ છે, અથવા તીવ્ર દર્શનમોહ થાય છે ત્યારે જીવ એવી ઈચ્છા કરે છે. એ સિદ્ધાંત દેવગુરુ શાસ્ત્ર બધામાં લાગુ પડે છે કે આ શાસ્ત્રમાં છીએ માટે આટલો કંઈક સાંસારિક લાભ થાય, ભક્તાંબર સ્તોત્રમાં છીએ માટે આટલો લાભ થાય, બહારની અનુકૂળતા રહીએ, અથવા ફલાણું પૂજન વિધાન કરાવીએ તો કુટુંબમાં આટલી સરખાઈને શાંતિ થાય, કે રોજ દેવ દર્શન ને સ્વાધ્યાય કરીએ માટે દુકાને વેપાર સરખો ચાલે, એ બધા એક જ પ્રકારના દર્શન મોહની તીવ્રતામાં ઉત્પન્ન થયેલા પરિણામ છે અને જીવને આત્માથી દૂર લઈ જનારા એ પરિણામ છે. કદી પણ સાંસારિક ફળની ઈચ્છા ન તો સત્પુરુષ દ્વારા કરવા યોગ્ય છે, ન તો દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે કરવા યોગ્ય છે. આટલું તો મુમુક્ષુએ ગાંઠ મારવાની વાત છે કે આ મર્યાદાનું તો ઉલ્લંઘન કરાય જ નહીં. એ બધું એટલું એક જ થઈ ગયું. હું એમનો અંતેવાસી ગણાવ, હું એમનો નજીકનો ગણાવ, હું એમના સમીપનો ગણાવ, મારા ઉપર એમની કૃપા દ્રષ્ટિ છે એમ લોકોમાં સમાજની અંદર પ્રસિદ્ધ હોય તો સારું, અને તેથી અમુક કાર્યો મારે એમની સેવા વગેરેના પણ દોડીને કરવા જોઈએ. એ બધા પ્રકાર અન્ય મતમાં સત્યનારાયણની પૂજા કરે છે એના જેવા છે. મુંબઈમાં તો બહુ કરે મરાઠા લોકો સત્યનારાયણની પૂજા, ગલીએ ગલીએ. પણ સત્યનારાયણ કોણ એ જ ખબર નથી. સત્યનારાયણ પોતે કોણ એ ખબર નથી, અને કોક કલ્પિત સત્યનારાયણને માની લીધો છે કે જે મને સંસારિક કાર્યોની અનુકૂળતાઓ કરાવી દેશે. સત્યનારાયણની પૂજા છે બધી. પગલા કરીએ તો આ દુકાન બરાબર ચાલે. શાસ્ત્રમાં લખાવીને શાસ્ત્ર તિજોરીમાં મૂકીએ તો તિજોરી ભરપૂર રહે, ચોપડામાં ઊંઘ કરાવીએ તો વટાવ ખાતું સારું બોલે. એ બધી સત્યનારાયણની પૂજા છે, બીજું કઈ નથી. અન્ય મત માને જૈન માં કઈ ફેર ના રહ્યો, એ બધા અન્ય મત થઈ ગયા, જૈન ના રહ્યા. દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એના માધ્યમથી એના નિમિત્તે કોઈ પણ સાંસારિક લાભ ની ઈચ્છા રહે એ આ જીવને ઘણું મોટું નુકસાન છે. આમ સીધું સમજવાની બરોબર મુસાફરની અંદર એક્સિડન્ટ ન થાય છે, મુસાફરની અંદર ક્યાંય પ્રતિકૂળતા ન થાય, કઈ હેરાન નથી, એ ખોટું છે. આ તમે કોઈ પણ કાર્યના પ્રારંભમાં વિતરાગ દેવનું સ્મરણ કરો તે કરવા યોગ્ય છે. કોઈ પણ સંસારિક કાર્ય કરતા પહેલા તીવ્ર અશુભ રસે ન ચાલ્યું જવાય, તેને માટે શું કરવા? તીવ્ર અશુભ રસમાં ચાલ્યું ન જવાય એવી પહેલા પાળ બાંધવા માટે રાગ રહીત વિતરાગ દેવને સ્મરણમાં લ્યો. તો સ્મરણ તો નિરંતર કર્તવ્ય છે, પછી અમુક કાળે કર્તવ્ય નથી એમ ક્યાં છે, નિરંતર એ તો કર્તવ્ય છે. પણ એને અયથાર્થપણે એમ વિચારવામાં આવે કે વિતરાગ દેવનું સ્મરણ કર્યું છે એટલે હવે આ સાંસારિક કાર્ય નિર્વિઘ્ને પૂરું થશે, તો એ સત્યનારાયણની પૂજા કરી એને બીજું કાંઈ નથી. વિતરાગ દેવને એ ઓળખતો નથી, વિતરાગ દેવને શા માટે ભજવામાં આવે છે એની પણ એને ખબર નથી. રૂઢી તો સંસારની અનુકૂળતાની થઈ ગઈ છે પણ એ ઘણું દારિદ્ર્ય સૂચવે છે એ વિષયનો. જ્ઞાની તો સ્પષ્ટતા કરે છે, જ્ઞાની સ્પષ્ટતા કરે છે ને, આ સ્પષ્ટતા કોણ કરે છે? ત્યારે શ્રીમદ રાજચંદ્રજી પોતે સ્પષ્ટતા કરે છે કે ગમે તેટલી વિપત્તિઓ આવી પડે તથાપિ જ્ઞાની દ્વારા માંગલી સાંભળીને કે કાંઈ સાંભળીને, કાંઈ બોધ સાંભળીને કે કોઈ વાત સાંભળીને સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. જેને લખે છે એને તો પ્રતિકૂળતા છે એ પ્રસંગે લખે છે. પાછું ઉદય આવેલો અંતરાય સમ પરિણામે વિધવા યોગ્ય છે, વિષમ પરિણામે વિધવા યોગ્ય નથી. તીવ્ર દ્વેષ થાય, ખેદ થાય, રાગ થાય, કોઈ ઉદયમાં વિષમ પરિણામે વિધવા યોગ્ય નથી. સાવધાન થઈને, જાગૃત થઈને આત્માનું હિત ન થાય એની જાગૃતિ રાખીને ચાલવા જેવું છે, એમને અજાગ્રત અવસ્થામાં નિંદ્રા અવસ્થામાં ઉદયમાં ચાલવા જેવું નથી. ઘણી વાર આવશે કેમ કે એમને પ્રતિકૂળતા ઘણી હતી અને અસ્થિરતા થઈ જતી હતી, એ જાતનો વિપર્યાસ હજી ચાલતો હતો. એટલે પાત્રતા હતી છતાં પણ આ જાતની જે ક્ષતિ હતી એના ઉપર ઘણી વાતો લખી છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં. એવું તમને તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયા જાણવામાં છે, એ પૂર્વ કર્મનો યોગ છે. તમારી સ્થિતિ કેવી છે એ અમારા ખ્યાલમાં નથી, છતાં એ તો પૂર્વકર્મનો યોગ છે. અને પૂર્વકર્મનો ઉદય આવે એમાં ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર કોઈ પણ કાંઈ પણ ફેરફાર કરવા કોઈના માટે સમર્થ નથી, એ સીધી વાત છે. ભલે ઇન્દ્ર ઘણે ઘણા પુણ્યશાળી છે તો પણ એના ઉદયને ફેરવવા એ સમર્થ નથી. જિનેન્દ્ર તો વિતરાગ છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં. એટલે કે જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરે એવું સાચી સમજણ વાળો કરે નહીં એમ કે છે. એ સમજણ વાળાની ભૂલ છે, સમજણની દરિદ્રતા છે કે એટલું પણ સમજતા નથી કે હું આ માંગલિક સાંભળીને મારા કાર્યની સફળતા, સંસારિક કાર્યની સફળતા ક્યાં વાંચું છું. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરણી માટે તમે જે આકુલતાને લઈ ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવા યોગ્ય છે. તમારી ઈચ્છા ને અમે અનુમોદન આપતા નથી, તમારી ઈચ્છાને કંઈક આપતા નથી, તમારી પ્રતિકૂળતા જોઈને પણ અમને એ પ્રકારે અમે દયા નથી ખાતા. બહુ કોઈ વાર તો બહુ કડક લખે છે, પોતે કઠોર વાત લખી નાખે છે, અને એ એમના હિત માટે લખે છે કે નહીં તારા આત્માથી દૂર થઈ જશે. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મોક્ષ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવો યોગ્ય નથી. કદાચ કોઈ એવા જ્ઞાની હોય કે જેની પાસે સાંસારિક અનુકૂળતાઓ હોય, મોક્ષ કોઈ એવા દરિદ્ર હોય તો એને એ ઈચ્છવા યોગ્ય નથી કે મને કઈક એમના તરફથી અનુકૂળતા થાય તો સારું, તો દાન કરે છે, પોતે તો દાનના અભિપ્રાય વાળા છે, તો મને દાન આપે તો સારું, મને અનુકૂળતા આપે તો સારું, એવું મોક્ષ ઈચ્છે નહીં. કોઈ પણ પ્રકારે ઈચ્છવા યોગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. એવું બને છે ખરું કે જ્ઞાની હોય અને મુમુક્ષુની જરૂરિયાત જોવે તો એને સહેજે સાધર્મી વાત્સલ્યથી એને પોતે મદદ કરે છે ખરા, પણ એનો ધર્મ છે. મુમુક્ષુનો ધર્મ નથી કે એની વાંછા કરવી કે એની ઈચ્છા કરવી, મુમુક્ષુનો ધર્મ નથી. પણ એક મુમુક્ષુ બીજા મુમુક્ષુની અપેક્ષા ન રાખે, બે વચ્ચે ઉત્તર દક્ષિણ નો ફેર છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં, પણ જ્ઞાની કદી ધર્મના નિમિત્તે મુમુક્ષુને લાભ થાય એમ ન કરે. તમે આમ આ પૂજા કરો તો તમને, આ વિધાન કરાવો તો તમને આટલો લાભ થશે, ભક્તાંબરના પાઠ કરજો તો તમને આટલો લાભ થશે. અત્યારે તો સાધુ આ બધું કરે છે, પણ જ્ઞાની ન કરે. ફલાણું કરશો તો તમને આમ ફાયદો થશે, ફલાણું કરશો તો આમ ફાયદો થશે. પોતે ધર્માત્મા છે, અમારો આશીર્વાદ લઈ જશો તો પણ તમને વાંધો નહીં આવે. એ બધું વિપરીત છે, ધર્મના કાર્યથી ધર્મના પરિણામથી તદ્દન વિરુદ્ધ છે. એ બધું પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. એ અકર્તવ્ય છે, અકાર્ય છે, જ્ઞાની માટે તે અકાર્ય છે, ધર્મથી વિરુદ્ધ કાર્ય છે, પોતાના માર્ગથી વિરુદ્ધ કાર્ય છે. એ જ્ઞાની કદી કરે નહીં. ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ. કે તમને ધીરજ ન રહે તમારી ભૂમિકાનો ખ્યાલ છે, તમારી સ્થિતિનો ખ્યાલ છે, અને તમારી ધીરજ તમે ખોઈ બેસો એ સ્થિતિ અમે જાણીએ છીએ. તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણ ન થવા દેવું તે તમને કર્તવ્ય છે, અને એ યથાર્થ બોધ પામવાનો મુક્ત માર્ગ છે. અધીરજ થઈ જાય એમ નહીં, જરાય અધીરજ ન થવી જોઈએ. ત્યાંથી ઉપડો, જોર કરો કે બિલકુલ ગમે તે પ્રકારના સંયોગો ઉભા થાય, અવ્યાપાર એવા મારા આત્મ સ્વરૂપને કાંઈ નુકસાન થવાનું નથી. એમાં કાંઈ જરા પણ કાંઈ નુકસાન થાય, દુઃખ થાય, ઓછું થાય, કાંઈ થવાનું જ નથી, થઈ શકતું જ નથી ને. કોઈ બાધા કોઈ પ્રકારે કોઈ બાધા પહોંચે એવું આત્માનું સ્વરૂપ નથી. એમ જોર રાખો, એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું. એમ અભિપ્રાય તો એવો જોઈએ કે અમે તો હજી વિતરાગ થયા નથી, અમે તો હજી ગ્રસ્ત છીએ, અમને તો હજી જ્ઞાન પ્રાપ્ત થયું નથી, માટે આટલું તો અમને થાય જ ને, એ કરવા યોગ્ય નથી. ન તો પોતે એવો પોતાનો બચાવ કરવા યોગ્ય છે, ન તો એમાં કોઈ એવું કોઈના પરિણામ થતા હોય તો બીજાનો પણ બચાવ કરવા યોગ્ય છે. એમાં મદદ પોતાનો આવી જશે, એ સ્થિતિમાં પોતે એમ જ કરશે. જે અનુમુદ્દે છે એ સ્થિતિમાં પોતે એમ જ કરશે. હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તેવડે ધીરજનું કારણ થઈએ. પારમાર્થિક સાધનની તો વાત છોડી દો, એમ કે એ તો તમે અમારા માટે વિચાર જ નહીં કરતા કે કોઈ પારમાર્થિક સાધનથી તમને સાંસારિક અનુકૂળતા કરાવી જોઈએ. તો બાકી રહ્યો સાધન સંસારનો, કે અમારી પાસે અત્યારે કોઈ એવું સાંસારિક સાધન નથી કે એટલે એવું કોઈ અમારી પાસે પૈસા નથી કે ચાલો તમને 5000 મોકલાવી દઈએ એવું કોઈ સાધન નથી કે તે તમને તે માટે ધીરજનું કારણ થઈએ, પણ તેવો પ્રસંગ લક્ષમાં રહે છે એવો ખ્યાલ છે મને કે કોઈ એવી અમારી અનુકૂળતા આવે તો જરૂર તમારી પડખે અમે ઉભા રહીએ એવો અમારો લક્ષ્ય જરૂર છે, પણ એ પરિસ્થિતિ અમારી અત્યારે નથી. બાકી બીજા પ્રયત્ન તો કર્તવ્ય નથી, એ સાંસારિક સાધન સિવાયના બીજા કોઈ જ્યોતિષના કે કોઈ રિદ્ધિ સિદ્ધિના કે કોઈ લબ્ધિના એ તો કોઈ પ્રકારના પ્રયત્ન કરવા યોગ્ય છે જ નહીં. કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી તમારે શું કરવું યોગ્ય છે કે કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સંપૂર્ણ પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે, અથવા કોઈ પણ મુમુક્ષુને આ વિચારવા જેવું છે. પ્રાય જીવને આજનો વાંધો હોતો નથી, સંસારમાં કોઈ મનુષ્યને લગભગ આજનો વાંધો નથી હોતો, પણ જીવ કાલની ચિંતામાં આજનો સમય ખોવે છે. એટલે એક બહુ સારી શિક્ષા છે આ જગ્યાએ કે કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડીને, આ જ્ઞાની અજ્ઞાનીનો એક સિદ્ધાંત છે કે જ્ઞાની ભવિષ્યનો વિચાર નથી કરતા, અજ્ઞાની ભવિષ્યનો વિચાર કરે છે. એવો સિદ્ધાંત બાંધે છે કે ભાઈ આવતીકાલનો પહેલા વિચાર કરવો, પાણી પહેલા પાળ બાંધવી, શું દયા માણસમાં ખપે સંસારમાં કે જુઓ ભાઈ આગળ પાછળનો કેટલો વિચાર કરીને એને કેટલું બચાવ્યું, કેટલી સંપત્તિ એને ખર્ચતા અટકા, ફલાણું કર્યું અહીંયા આમ આટલો ખર્ચો, ખોટો ખર્ચો ક્યાંય કરતા નથી, આમ છે તેમ છે. એ જ્ઞાની એવી પ્રકારની જંજાળમાં અને ચિંતામાં જતા નથી, જ્યારે જે થશે ત્યારે જોઈ જશે, જોઈ જશે એટલે પુરુષાર્થ વધારશો એમ. હા, એ તો એક જગ્યાએ પોતે લખ્યું છે કે તમે આવતીકાલની ચિંતા છોડી દો એવી ગાંડી શિખામણ સાંભળી આવી રીતે લખી છે. કેવી શિખામણ? લોકો જેને ગાંડી શિખામણ કે એવી શિખામણ અમે તમને આપીએ છીએ, એ પણ પોતે ખબર છે કે લોકો આનો શું અર્થ કરશે એમને એને ખબર નથી, કઈ મહાવિચિક્ષણ છે. છતાં જે સત્ય છે એ સત્ય જ લખે છે, પોતે એમાં લોકદ્રષ્ટિએ વિચાર નથી કરતા કે આમ કહેવાય કે ન કહેવાય. પારમાર્થિક દ્રષ્ટિએ વિચાર કરે છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સંપૂર્ણ પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે, અને જે થશે તે અનિવાર્ય છે, એને કોઈ ફેરવી શકશે એમ તમે માનતા હો કે પોતે એમાં કઈ પહેલાથી એનો પૂર્વ પ્રબંધ કરે, વ્યવસ્થા કરી રાખે, તો ભવિષ્યમાં જે થવાનું છે એને નિવારી શકાશે. વાતમાં કઈ માલ નથી. ગુરુદેવ કહેતા હતા ઘણા વર્ષો પહેલાના પ્રવચનોમાં, નાનપણમાં રાણપુરમાં સાંભળેલા 14 વર્ષની ઉંમરે, કે પાપનો ઉદય આવે ત્યારે દીકરો મરે, દીકરી રાંડે, દીકરો રાંડે ને દીકરી મરે નહીં, બેમાં ફેર છે. તો દીકરો મરે, દીકરી રાંડે, દાટા કોયલા થાય, તેથી તો પૈસા દાટતા ને લોકો, સોનું ચાંદી રૂપિયા દાટે તો કે વિખો દે તો કોલસા નીકળે અંદરથી, પરમાણુ ફરી ગયા હોય, અને વીમો ઉતરેવો એ વીમા કંપની ભાંગે, એવી ચારે બાજુ તે હરખાઈ નહીં આવે, એને કોઈ ફેરવવા સમર્થ નથી, અનિવાર્ય છે એને કોઈ ફેરવવા સમર્થ નથી. એમ ગણી પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. આવું જાણીને પોતાનું આત્મહિત થાય એવા પુરુષાર્થ ભણી સન્મુખ થવું, પુરુષાર્થને સન્મુખ થવું, પુરુષાર્થમાં પ્રેરાવવું એટલું જ યોગ્ય છે. કોઈ સંયોગોની ચિંતામાં જરા પણ મુમુક્ષુ એ પડવાની જરૂર નથી. વિચાર આવે તો પણ ધક્કો મારી દેવો એમ કે છે. વિચાર આવશે પણ એને ધક્કો મારી દેવો કે નહીં, ત્યારે જે થશે ત્યારે હું મારો પુરુષાર્થ વધારીશ. ખરી વાત તો એ છે કે તીવ્ર મુમુક્ષુતામાં કદાચ દારિદ્ર્ય આવી પડે, સંયોગ ને ધામા ન નાખ્યા હોય અને આત્મહિત બાજુ વધારે પોતાનો પુરુષાર્થ ફરવો હોય તો એનું એક ગૌરવ છે એમ સમજવું જોઈએ. એને લાંછન નથી, એની ડિસ્ક્રેડિટ નથી, એનું ગૌરવ છે. ભાઈ એ તો જે રસ્તે જાય છે એમાં બારમાં આવું થાય તો એ તો એનું એમ જ થાય ને, બીજું કઈ એને બારમાં કેવી રીતે થાય, એમ થાય સંભવિત છે અને એ જ એનું ગૌરવ છે. શું ખરેખર તો એમ વાત છે. એના બદલે લોકો મને આવી રીતે જોવે, લોકો મને આવી રીતે જોવે, લોકો મને ગરીબ ન સમજે, લોકો મને આવો સમજે આવો સમજે, એ લોકસંજ્ઞામાં જીવ પોતાના વર્તમાન આયુષ્યને ખતમ કરી નાખે છે, ખોઈ બેસે છે. કેમ એ તો એનું ગૌરવ છે કે પોતે ઉપેક્ષા કરીને પોતાના માર્ગમાં વધારે આગળ ચાલે છે અને એ ઉપેક્ષાના ફળમાં પ્રતિકૂળતાનો એને લક્ષ્ય નથી રાખતો, પ્રતિકૂળતાને અવગણે છે, એનું ગૌરવ નથી તો શું છે? પ્રતિકૂળતાની અવગણના કરવી અને પોતાના માર્ગમાંથી અવિચલિત પણ એ કાર્ય કરવું, વિચલિત ન થવું, એ તો ગૌરવ જ છે ને. બીજું શું છે? સીધી વાત છે, સમજી શકાય વાત છે. એટલે એને કોઈ ક્રેડિટ ડિસ્ક્રેડિટ નો વિચાર પણ ખોટી રીતે કરવા યોગ્ય નથી, સાચી રીતે કરવા યોગ્ય છે. પછી એ ગૌરવને કોઈ ન સમજી શકે ને બીજી રીતે વિચારે તો એનું એ જાણે. કોઈ ઓછી બુદ્ધિ વાળા પોતાની બુદ્ધિ પ્રમાણે માપ કાઢે તો એની અલ્પ બુદ્ધિ ની ગણના કરીને પોતે માર્ગ થી કેમ વિચલિત થાય? પોતે પોતાના રસ્તે ચાલે. મારી નાખે માન કસાય મનુષ્ય ભવને હરાવી દે છે, આખો મનુષ્ય ભાવ હારી જાય એવી પરિસ્થિતિ થાય છે માન કસાય માં. તો માન કસાય મોટો જુગાર છે, મોટો જુગાર છે. આમ માણસ જુગાર મેં તો લાંછન લાગે પણ માન કસાય અત્યારે મોટો જુગાર છે કે તું આખો મનુષ્ય ભાવ હારી ગયો. માણસ જુગારમાં તો થોડીક સંપત્તિ હારે, આ તો આખો મનુષ્ય બહુ હારે અને મહાન મનુષ્ય બહુ હારે એમ નહી. એના કારણે એને જે સન્માર્ગ પ્રત્યેનો દુર્લક્ષ કર્યો તો ભાવિના બીજા કેટલા ભાવ હારી જાય, કેટલા ભાવ સુધી પત્તો ન ખાય એનો, એ તો હિસાબ કાઢવો મુશ્કેલ છે. તો ગાન વિષય છે એ તો. ગમે તે પ્રકારે પણ એ લોકલજ્જા રૂપ ભયનો ભવિષ્ય, ભવિષ્યને કેટલા વિશેષણ આપ્યા, લોકલજ્જાથી ઉત્પન્ન થતો ભય એનું સ્થાન જે પોતાનું ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. ગમે તે પ્રકારે એટલે પુરુષાર્થ કરીને, સાચી સમજણ કરીને, પુરુષાર્થ કરીને આ ભવિષ્યની ચિંતા વિસ્મરણ કરવા યોગ્ય છે. એવું નથી કે જેને બહુ પ્રતિકૂળતા આવે એને જ આવી ચિંતા થાય છે. સામાન્યપણે આપણા સમાજનો વિચાર કરીએ તો દરેક મુમુક્ષુની આ માનસિક પરિસ્થિતિ ઓછા વધતા પ્રમાણમાં હોય જ છે. થોડા સંપન્ન હોય છે એ પણ ભવિષ્યનો વિચાર કરે છે, ઓછા સંપન્ન હોય છે એ ભવિષ્યની ચિંતામાં પડ્યા છે, જેને પ્રતિકૂળતા આવે છે એ ભવિષ્યની ચિંતામાં પડ્યા છે, અનુકૂળતા વાળા ભવિષ્યની ચિંતામાં. આ એક ખતરનાક વાત છે મુમુક્ષુતામાં. મુમુક્ષુતાને રોકી રાખે અને જે માર્ગ એને સમજવા અને જાણવા મળ્યો છે એ માર્ગમાં પુનઃ વાદીએ એવો કોઈ મોટો પ્રતિબંધ હોય તો આ ભવિષ્યની ચિંતા છે, એ બહુ મહત્વનો મુદ્દો છે. મુમુક્ષુ માટે આ એક બહુ મહત્વનો મુદ્દો છે અને એને ભવિષ્યનું વિસ્મરણ કરી નાખવું, જરા પણ એમાં પોતે એને ટેકો ન દેવો, એ વિચારને, એ અભિપ્રાયને, એ લોકલજ્જા છે, એ લોકસંજ્ઞા છે અને એ લોકસંજ્ઞાને ઘૂંટે છે. ભવિષ્યની વ્યવસ્થાને લક્ષમાં રાખીને એ નિમિત્તે લોકસંજ્ઞાને જીવ ઘૂંટે છે ને એ ઝેર છે. તેની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે, આ સિદ્ધિ વાત છે. શું નુકસાન છે કે પરમાર્થ ખોઈ બેસીશ તું. પરમાર્થ માર્ગમાં તારે જે જાણવું છે એ માર્ગમાં નહીં જઈ શકતો, પરમાર્થનું વિસ્મરણ થઈ જશે. અને એમ થાય તે મહાઆપત્તિ રૂપ છે. હવે એને એમ કે છે કે તું સાંસારિક ભવિષ્યની આપત્તિનો વિચાર કરે છો તો તારા આત્માનું અહિત થાય એ આપત્તિનો કેમ વિચાર નથી કરતો? એ તો એથી મોટી આપત્તિ છે. સંયોગની આપત્તિ તો ટેમ્પરરી છે, અમુક કાળ સુધીની છે, એ તો ઉદય ફરશે એટલે બધું માનશે ફરવા. ઉદય ફરે ત્યારે મિત્ર દુશ્મન થાય, ભાઈ હોય તો દુશ્મન થાય, મા બાપ હોય તો દુશ્મન થાય, દીકરા હોય તો દુશ્મન થાય, બધું થાય. અને ઉદય ફરે એટલે એ બધાનું સામેથી આવે મિત્રતા કરવા, જે દુશ્મન થયા હોય એ મિત્ર, દુશ્મનો એ મિત્ર થવા આવે. અરે ભાઈ તમને જોઈને તો મને આનંદ થઈ ગયો, એટલે પણ ક્યાંથી થઈ ગયો? શું કે તમને જોયા ત્યાં મને આનંદ થઈ ગયો, ખુશી ખુશ થઈ ગયો, હું અંદર ઉદય ફેર્યો છે. કઈ ઓલાને કઈ ખબર નથી કે આનો ઉદય શું છે. ઉદય ફરે ત્યારે કુદરતી થાય છે, કોઈ કહેવા નથી જવું પડતું. પણ પરમાર્થનું વિસ્મરણ થાય એ મોટી આપત્તિ છે, એનું લક્ષ્ય રાખવા જેવું છે. પ્રતિકૂળતાની આપત્તિનું નહીં, માટે તે આપત્તિ આવે નહીં એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. મુમુક્ષુ એ તો એ જ વિચારવા યોગ્ય છે કે પરમાર્થનું વિસ્મરણ મને થઈ જાય, સંયોગોમાં એવો ગૂંચવાઈ જાઉં કે જેને લઈને મને પરમાર્થનું વિસ્મરણ થઈ જાય, મોટી આપત્તિ છે. ઘણા વખત થયા આજીવિકા હેત તમને અંતરમાં ભેળો થયો છે, એમનું અંતર પકડે છે. આ સાયલારી છે, આ મુંબઈ છે, એમનું હૃદય પકડે છે કે તમારા અંતરમાં લોકલજ્જાનો ખેદ, આજીવિકાનો ખેદ ભેગો થઈ ગયો છે. એટલું આજીવિકાનો દુઃખ નથી તમને, એવું લોકલજ્જાનું પણ તમને દુઃખ છે. આ પકડ્યું છે. એક ગાંડાની હોસ્પિટલમાં જાય અને ઘણા ગાંડા એમ કે, બધા ગાંડા એમ કે આ ગાંડો છે કે આપણને જોવા આવ્યો. શું ગુરુદેવ દ્રષ્ટાંત દેતા ને, એટલે પોતે ગાંડો થઈ ગયો એમ. આ જગત તો ગાંડાની હોસ્પિટલ છે. શું એના અભિપ્રાય સામે જોવાય? ગાંડાના અભિપ્રાય સામે શું જોવાનું હોય? તે વિશે હવે તો નિર્ભયપણો જ અંગીકાર કરવો યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. આ વાત તમને ફરીને ભાર દઈને કહીએ છીએ કે આ જ કર્તવ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. જો તમારે બોધ, આત્મબોધ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ મુખ્ય માર્ગ છે. જો તમે સંયોગોની ચિંતામાં પડ્યા તો દુનિયા આખી ધંધામાં કરે છે. શું છે? આંખું વીંછીને પછી અમેરિકામાં રહેતો હોય કે રશિયામાં રહેતો હોય કે હિન્દુસ્તાનમાં રહેતો હોય, સંયોગ પાછળની દોટ સિવાય બીજું છે શું? એક લીટીમાં જગતના તમામ જીવો ત્યાં સુધી લીધું છે કે એક ભૂંડથી માંડીને ચક્રવર્તી સુધીના શું કરે છે? ઉકરડામાં ગંદકી શોધતો ભૂંડ અને એક ચક્રવર્તી મનુષ્ય જેના પૂરા પુણ્ય છે, વધતા વૈભવના વ્યવસાયી છે, આટલા શબ્દ વાપર્યા છે. વધતા વૈભવ માટે વ્યવસાયી છે, વ્યવસાયી એટલે ઉદ્યમ બંધ છે, બીજો હું ઉદ્યમ કરે છે. હવે જો મુક્ષુને પણ એમ જ કરવું હોય અને એની જ પાછળ જવું હોય અને કોઈ પરમાર્થ માર્ગનો કોઈ વિચાર ન કરવો હોય તો એ જગતના પરિભ્રમણ કરનારા જીવોમાં નાનામાં બીજો માર્ગનો ફેર શું પડ્યો એ તો એને ચક્રવર્તી ના કુટુંબ નું ભરણ પોષણ કરે છે. કોઈ વિશેષ વિવેક વાળી વાત તો નથી એની અંદર. યથાર્થ બોધ નો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. આ એક પોઈન્ટ એવો છે કે હામો આવીને ઉભો રહેશે, જેવો તું પરમાર્થ માર્ગમાં વળવા માટે કઈક પુરુષાર્થ કરવા તૈયાર થઈશ એટલે સીધી પરિસ્થિતિ કઈક ને કઈક આવીને ઉભી રહેશે. આ સ્થળે તું ભૂલ ખાતો નહી, અહીંયા ભૂલ્યો પાછો રસ્તો હાથમાં નહીં આવે માટે જરાય ભૂલતો નહીં. આ સ્થળે ભૂલ નહીં ખાતો. આ એક એવો વળાંક છે, ટર્નિંગ પોઈન્ટ છે. કાં તો આત્મા બાજુ વળ, કાં સંસાર બાજુ વળ. સંસાર બાજુ વળવાની ભૂલ નહીં ખાતો. આ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. બોલો, કેવું સરસ માર્ગદર્શન આપ્યું. આ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. લજ્જા અને આજીવિકા મિથ્યા છે, એ ધુમાડાને બાચકા ભરવાની વાત છે. હાથમાં કાંઈ નહીં આવે. લોક લજ્જા લોક માન એ ધુમાડાને બાચકા ભરવા જેવું છે, કાંઈ હાથમાં નહીં આવે તને. લજ્જા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબ આદિનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તે થશે, અને તેમાં સંપણું રાખશો તો પણ જે થવાનું હશે તે થશે. આક્રમગત પર્યાય આવી કે જો તમે મમત્વ રાખીને કઈ કરશો તરફ જાવા નાખશો તોય થવાનું હશે તે થશે. સમતાભાવ રાખીને જે થવાનું હશે થશે એમ કરીને તમે આત્માના પ્રયત્નમાં જશો તો પણ જે થવાનું હશે તે થશે. એ તો ક્રમગત પર્યાય છે. નિરભિમાની થવું યોગ્ય છે. માટે લોકોમાં અમુક માન મળે એવું અભિમાન દ્રઢ કરવા જેવો, નિશંક થઈ જાઓ, લોકોને જેમ ગણવું હોય એમ ગણે. પણ આ તીર્થંકર આદિક આખા સંસારનો ત્યાગ કરીને નિર્વસ્ત્ર દશામાં નીકળી ગયા, મુનિ દશામાં. અપમાન થઈ ગયું લોકોમાં એમનું કે પૂજે છે બધા એમને, એમ એ તો સિદ્ધાલયમાં પધારી ગયા બધા, પણ આજે એમની પ્રતિમા મૂકીને પૂજે છે. એવું નથી કે ત્યાગ કર્યા માટે એને બધા દરિદ્ર ગણવા માંડ્યા. કે ભાઈ એમની પાસે તો વસ્ત્રનો ટુકડો એનો તો અંગ ઢાંકવા, કે કોઈ આગળ પાછળ ભોજન લેવાની કોઈ વ્યવસ્થા નહોતી, માટે બહુ ગરીબ હતા એમ ગણે છે. અરે ચાલ્યા ગયા તો એની પ્રતિમા મૂકીને પૂજો, પણ પૂજો એમને. તારે માન ક્યાં લેવા જવું છે, કેવી રીતે માન લેવું છે તારે? સંયોગથી જ માન મળે એવું થોડું છે કે? એ તો જે રીતે જે થવાનું હોય એ રીતે થાય, એની હામું જવાનું બંધ કરો. બાર મહિના સુધી ખબર ન કાઢી એમ તો નહીં, એવો વિકલ્પ નથી કર્યો. કે ઇન્દ્ર કેમ વિચાર કરતો નથી મારો, એને તો અવધિ જ્ઞાન છે, પોતે પ્રથમ તીર્થંકર છે. આ 24 ના પોતે પ્રથમ તીર્થંકર છે, બહુ સમર્થ પુરુષ છે. છતાં કોઈને કેમ વિકલ્પ આવતો નથી એમ નથી જોતા, પોતે જુએ છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આહારને અનુકૂળ નથી, અનહારક એવા આત્મામાં ડૂબકી લગાવી દો. એટલો જોરથી પુરુષાર્થ ઉપડે કે 6 મહિના સુધી આહારનો ફરીને વિકલ્પ ઉભો ન થાય, 6 મહિનાના ઉપવાસ થાય તો પણ આહારનો વિકલ્પ ઉભો ન થાય, એનો પુરુષાર્થ કેટલો જબરદસ્ત હશે એ વિચારવા જેવો વિષય છે. અહીં તો એક ઈચ્છા થાય અને ઈચ્છા પ્રમાણે થવામાં વાર લાગે ત્યાં તાતો ઊનો થઈ જાય. 6 મહિના સુધી આહાર મળતો નથી, પોતે રાજપાટ છોડ્યું છે, ખબર છે કે ઇન્દ્ર તો અવધિજ્ઞાની છે, અમે તીર્થંકર પુરુષ છીએ, દીકરો ચક્રવર્તી છે, કોઈ વિચાર કરતો નથી. ભરત રાજા વિચાર કરતા નથી કે પિતાજીને આહાર પાણીની વ્યવસ્થા બરાબર સમાજમાં થઈ ગઈ છે કે નથી થતી, કોઈ આહાર દાન આપે છે કે નથી. હું આહાર દાન આપું એ નથી, કેમ કે કોઈને એ ખબર જ નથી કેવી રીતે આહાર દાન દેવાય એ વિધિ કોઈ જાણતો નથી ત્યાં. એટલે એમને આહાર નથી, છતાંય આહાર મળતો નથી મળે છે એની ચિંતા નથી કોઈએ કરી, અને એની ચિંતા નથી કરી એનું એમને દુઃખ નથી થયું. મોટી વાત તો એથી છે, એ વધારે છે કે એનો વિકલ્પ એમણે નથી કર્યો, કે કેમ મારો કોઈ વિકલ્પ કરતા નથી. ત્યારે તો માણસ અપેક્ષા વર્તી રાખે છે કે મારા હામું કેમ કોઈ જોતા નથી, મારા હામું કેમ કોઈ જતા નથી. એમાં ઉપદેશક થઈ જાય, વાંચનકાર થઈ જાય, આપણે તો પગ નીચે રેલો આવી ગયું શું, એને તો વળી એમ થાય કે મારું તો ધ્યાન રાખવું જ જોઈએ ને બધા, જુદો છે આ માર્ગ, જુદો છે એ માર્ગ નથી, આ એ માર્ગ નથી, અને વિચાર આવે છે એવો આ માર્ગ એમ છે. ખરેખર એટલે નિશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે, સમ પરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે. સમ પરિણામે પરિણમવું યોગ્ય છે એ જ અમારી શિક્ષા છે, એ જ અમારે તમને કહેવું છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમશે. આ સીધી વાત છે, સમજી લ્યો. તમારે હવે તમારે શું જોઈએ છે તમે નક્કી કરો, બાકી આ જે વસ્તુ સ્થિતિ છે એમાં ફેર નહીં પડે. આ બહુ નક્કી વાત છે, તમારે કયા રસ્તે જવું અને કયા રસ્તે જવાનો પુરુષાર્થ કરવો, પુરુષાર્થને યોજવો, એ તમે નક્કી કરો. બાકી તમે આ પણ ચિંતા રાખો ભવિષ્યની, અને પરમાર્થ માર્ગમાં આવવાની અભિલાષા રાખો. બની શકે એવી વાત નથી, એ વસ્તુ સ્થિતિ બતાવી છે. આ વિષય બનારસીદાસજીએ લીધો છે, પાછળ એક અધિકારમાં આ વિષય લીધો છે બનારસીદાસજી, એ પોતે પણ એવી સાંકળ્યા હતા. એ તો બહુ ચિત્ર વિચિત્ર સંયોગોમાંથી પસાર થયા છે, એવા ભારા ઉભારા હજી સૌભાગ્યને નથી આવ્યા. શું એ સંસારમાં વૈભવ જીવનમાં પીડ્યા હતા, 4 પત્ની રાખી હતી કરી હતી. શું ત્યાર પછી વૈરાગ આવ્યો, વૈરાગ સમયસર આવીને વાંચીને વૈરાગ આવ્યો તો એકવાર તો કપડાં છોડી દીધા જ્ઞાન થયા વગર. મળી કોકે કહ્યું કે આમ નામ તમે ક્યાં ધૂણી છો ને ચડી જાવ છો, કપડા પહેરી લ્યો ને કઈક વિવેક રાખો. વળી પાછા કપડા પહેરીને કપડા કાઢીને ઓરડા મારો ઘરમાં, બાર શહેરમાં ને ઘરમાં કપડા છોડીને કહે આપણે હવે કઈ જોઈએ નહીં. વળી કોઈ કીધું ભાઈ એમ નથી આવ્યો રસ્તો નથી, તમે આમ ઉન્મત અવસ્થામાં છો, હતા જરા ધોની અને બહુ વીરીવાળા હતા, પણ એને પુરુષાર્થ ઘણો હતો, જોર ઘણો હતો, અને માર્ગ પકડી લીધો. તો માર્ગ પકડી લીધો ત્યાર પછી ઉપેક્ષામાં આવી ગયા સંયોગને, ભવિષ્યની ઉપેક્ષામાં આવી ગયા. તો ખાવા પીવાના હા હા, તો એમનો કોઈ સંબંધી હતો કચોરી વાળો, ભજીયા બનાવે ને એને ત્યાં ખાંધીજીને કચોરી ખાઈ આવે, પૈસા ન આપે, પૈસા હોય તો આપે ને, 6 મહિના સુધી એને કીધું તું ઉધાર રાખજે, પૈસા નથી આપવા એમને, પણ અત્યારે નથી હો, આ ખાવા આવું છું પણ પૈસા નથી, પૈસા તને આપી દઈશ, આવશે એટલે આપી દઈશ, મારી પાસે પૈસાનો મેળ ખાશે તને આપી દઈશ, છ મહિના સુધી ઉધાર ખાતો, પછી આપી દીધા એક સાથે. પણ એનો પુરુષાર્થ કેટલો વિચારવા જેવું એ છે કે ખાવાના પૈસા ખીચામાં ન હોય તો સંબંધીને કે ભાઈ અત્યારે કરજ કરી લઉં છું, પણ એમાંથી બીજી અપેક્ષા વૃત્તિ નહીં કે તમે મારી સ્થિતિ હાંકડી છે માટે તમે મદદ કરો એમ નહીં, એ જરા વિચારવા જેવું. એટલા તો નિર્લોભી હતા, પાઘડી નો ધંધો હતો, આઠ પાઘડી રોજ વેચવી, આઠ પાઘડી વેચે એટલે દુકાન બંધ કરી દે અને ઘર ભેગા, એનો રસ હતો આ બાજુ, અધ્યયનનો સત્શાસ્ત્રમાં તત્વમાં રસ હતો, નિવૃત્તિ લઈ લેવી. વ્યવસાય આઠ પાઘડી વેચવાથી આજનો, આજે આઠ પાઘડી આજે વેચાય એટલે મારે આજનો ખર્ચ નીકળી જાય કુટુંબનો, દુકાન બંધ ગઈ, બે કલાકમાં વેચાય તો બે કલાકમાં દુકાન બંધ કરીને ઘરે, એક કલાકમાં વેચાય તો એક કલાકમાં ઘરે, પછી તો કોઈને ખબર પડી કે આ નિવૃત્તિ માટે આમ કરે છે, તો સવારના પોરમાં જઈને એક જણો આ સાત પાઘડી લઈ આવે છે, કરે કરી આવે ને ઘર ભેગા મોકલી દો, નહીં તો વ્યા જાય, એને કઈ ખબર નહીં કે આ ઈરાદા પૂર્વક આવે છે, જુદા જુદા માણસો જાય, કોઈ રાજાને કે પ્રધાનને કોઈને ખબર પડી જાય છે કે આ નિવૃત્તિ માટે આઠ પાઘડી વેચે તો કોઈને મોકલી દઈએ એક બે જણને, આઠ પાઘડી લઈ આવો નિવૃત્તિમાં, એને નિવૃત્તિમાં મોકલી દે, પણ એની વૃત્તિ એ કે કાલનો વિચાર નથી કરવો, એટલો પુરુષાર્થ, કાલનો વિચાર નથી કરવો. એ 374 થયા, હા મોક્ષો ને બહુ કામની ચીજ છે, અને આ એક આ સ્થળે ભૂલ કરવા જેવી નથી, આ સ્થળે ભૂલ ખાવા જેવી નથી, આ બધાને લાગુ પડતું હોય છે ઓછા વધતા પ્રમાણમાં, અને અહીંયા જીવ ભૂલ ખાય છે, આ ભૂલ ખાવા જેવી વાત નથી. એ માર્મિક શબ્દ આવ્યા છે કે આ સ્થળે ભૂલ ખાવા જેવી નથી, એક એ માર્મિક વાત આવી છે, અને જ્યાં સુધી એમ નહીં પરિણમે ત્યાં સુધી પરમ બોધ નહીં પરિણમે, આત્મજ્ઞાન નહીં થાય. નિરાલંબ નિરપેક્ષ આત્મ તત્વ છે એની તૈયારીમાં આવી જતો, હું મને કોઈના આલંબનની જરૂર નથી, કોઈની અપેક્ષાની મને જરૂર નથી, એવી રીતે જોરમાં આવી જાય. બાકી એ સિવાય એનો બોધ, નિરાલંબ નિરપેક્ષ તત્વ હું છું એવો બોધ પરિણામ નહીં પામે, વિકલ્પ કરે એનો કઈ અર્થ નથી, પરિણામ થાય. સ્થાનકવાસી ના મુનિ હતા, છતાં એમના સમાગમમાં આવ્યા પછી એમના પ્રત્યે અત્યંત ભક્તિવંત હતા. રાગ હોય એને કહી દે કે ભાઈ કઈક આત્માનું હિત કરવું હોય તો આ એક પુરુષ છે, ગુપ્ત છે, લોકો જાણતા નથી, પણ આપણે આપણો ગોળ ચોરી ખાવો હોય તો લાભ લેવા જેવો છે, એટલે એ રીતે થોડું થોડું વધતું જાય, જેમ જેમ સમય જાય એમ એ રીતે અનુયાયી લોકો વધતા જાય છે. જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે, ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમ ને અર્થે તે પ્રેરૂપા છે અને ઉપદેશા છે, અને તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. જો અહીંયા ત્યાગી છે, મુનિ છે, જૈનના કહેવાતા સાધુ છે, એટલે આખી વાત બીજી રીતે લીધી, કેમ કે એને તો ધંધો નથી, એટલે એને તો એમ કહેવાના નથી, કહેવાનું કઈ કારણ નથી કે તમે નિવૃત્તિ લ્યો, એ તો નિવૃત્તિ લઈને શાસ્ત્ર વાંચતા હોય છે, એ પોતે પણ દીક્ષા લીધી છે આપણે આ છે અહીંયા આઈના છે વટામણ આ બાજુ ખંભાતના રસ્તે જઈએ બરોડાનો નવો રસ્તો થયો છે ભાવનગર છે વચ્ચે વટામણ ચોકડી ચાર રસ્તા આવે છે એ વટામણના છે અને લગભગ એ એરિયામાં ખેડા જિલ્લામાં આણંદ જિલ્લામાં વડોદરા જિલ્લામાં ચરોતર જેને કહે છે ચરોતર એટલે પહેલેથી ત્યાં વરસાદ ખૂબ થાય છે ઘાસ પાણી ખૂબ થાય છે ત્યાં લોકો ઢોર ચરાવવા અહીંથી પણ જાય કચ્છ ભુજમાં વરસાદ ઓછો પડે ચરોતરમાં વ્યા જાય પોતાના ઢોર લઈ ત્યાં જ્યાં દુકાળ પડે છે એમાં જ લગભગ ફેર્યા છે આ લલ્લુજી ફરવાનું વિહારનું ક્ષેત્ર પણ એ જ જીવ છે છેવટે અગાસમાં આશ્રમ સ્થાપીને સ્થિર થયા શ્રીમદજીના દેહાંત પછી પણ એ બધો એ જ એરિયા છે ખંભાત આણંદ જિલ્લો ખેડા જિલ્લો વડોદરા જિલ્લો એટલા માટે જિનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે અને ઉપશમ એવા પુરુષોએ ઉપશમ સ્વરૂપ છે એટલે કષાયનો અભાવ કરે એવા સ્વરૂપ છે અને વિતરાગી પુરુષો ઉપશમ પુરુષ સ્વરૂપ એટલે વિતરાગી એવા પુરુષોએ વિતરાગતાને અર્થે તે પ્રરૂપા છે તેનો ઉપદેશ કર્યો છે અને એવી વિતરાગતા પ્રાપ્ત કરવામાં આત્માર્થનું પ્રયોજન છે આત્માના હિતનું પ્રયોજન છે અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી એટલે કે શાસ્ત્ર વાંચતા જે ઉઘાડ વધી જાય અને શાસ્ત્ર વાંચનારને બીજા બે ચાર કોઈ પ્રશ્નો પૂછનારા નીકળે પોતે એનો ઉત્તર આપે એટલે પોતે કોઈ ગુરુના સ્થાને બેસી જાય સાધુ હોય એટલે સહેજે ગુરુના સ્થાને બેસી જાય એના માટે શાસ્ત્રો નથી શાસ્ત્રો એના માટે નથી એ તો મુનિ હતા પણ ગ્રસ્થમાં એવું થાય છે કે એક માણસ પહેલા શાસ્ત્રમાં ઊંડો ન ઉતરો હોય પછી શાસ્ત્રમાં થોડો ઊંડો ઉતરે છે ત્યારે કોઈ પૂછે એનો જવાબ આપી શકે એવી એની ઉપશમમાં ક્ષમતા આવે છે અને ત્યારે એને એમ થાય છે કે લોકો મને પૂછે છે અથવા લોકોની સમસ્યાનો હું ઉત્તર શાસ્ત્ર ના સિદ્ધાંતની દ્રષ્ટિએ પણ આપી શકું છું આના માટે આ શાસ્ત્ર નથી શાસ્ત્ર તો પોતાને વિતરાગતા અને બોધ પ્રાપ્ત થાય એકાંતે એના માટે જ છે જરાય બીજો અન્ય હેતુ એમાંથી ઉભો ન થાય એની અંદર માં કાળજી લેવા જેવી છે સરકાર કરવા જેવી છે આત્માર્થમાં આરાધન કરવામાં ન આવ્યું તો તે જિનાગમ નું શ્રવણ તેનું વાંચન નિષ્ફળ રૂપ છે નિષ્ફળ છે એનું કોઈ ફળ તો નથી પણ નુકસાન પણ છે એનાથી નુકસાન પ્રાય થાય થાયને થાય જ એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે જે હેતુથી એ શાસ્ત્રો લખાયણા છે જે પુરુષોએ જે ભાવમાં ઉભા રહીને એ શાસ્ત્રો લખ્યા એ જો ચુકાઈ જાય તો વાત પૂરી થઈ ગઈ તો ખલાસ થઈ ગઈ વાત હેતુ જ મારી રોગ્યો શાસ્ત્રનો પછી તો એની નિષ્ફળતા છે અને એ વાત અમને નિશંકપણે એમ જ લાગે છે દુઃખની નિવૃત્તિને તો સર્વજીવ ઈચ્છે છે જગતમાં કોઈ પ્રાણી દુઃખને ઈચ્છતો નથી બધા જ દુઃખને ટાળવા ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી નાસ્તિથી લઈએ તો રાગ દ્વેષ અને અજ્ઞાન ગયા વિના દુઃખ જાય નહીં દુઃખ ટાળવા માટે ઈચ્છા અનુસાર સંયોગો મળી જાય તો દુઃખ ટળી જાય એ વાત નથી રાગ દ્વેષ અને અજ્ઞાનથી દુઃખ ઉત્પન્ન થાય છે અને એ ટળે તો દુઃખ ટળે આ સીધી વાત છે તે રાગાદીની નિવૃત્તિ જ્યાં ઉભો છે ત્યાંની વાત કરી કે રાગાદીમાં ઉભો છે રાગ દ્વેષ જ્ઞાનમાં તો કે એની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. ગુરુદેવની એ ભાષા આવતી કે ત્રણ કાળ ત્રણ લોકમાં, ત્રણ કાળ એટલે ભૂત ભવિષ્ય વર્તમાન અને ત્રણ લોકમાં એટલે કોઈ ક્ષેત્રમાં. આ ફર સિદ્ધાંત છે કે દુઃખની નિવૃત્તિ રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ થતા જ થાય બીજી કોઈ રીતે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતા જ થાય એ સિવાય બીજી કોઈ રીતે દુઃખ મટે નહીં. જીવની નિસંદેહ છે એમ લખે છે. આત્મજ્ઞાન ઉપર કેટલું વજન છે કે આત્મજ્ઞાન સિવાય જગતમાં કોઈ સુખી ન થાય. કોઈ વખત પ્રવચન નો પ્રારંભ એવી રીતે કરતા કે જેને સુખી થવું હોય તેના માટે આ વાત છે એમ કેતા. સુખી થવું હોય એટલે વૈભવ વધારવાની વાત નથી, જેને આત્માનું સુખ જોતું હોય, આત્મિક શાંતિ જોતી હોય એને આ વાત છે. બીજાને આ વાત એ સિવાયના હેતુથી કોઈ અહીંયા આવતો હોય તો એ વાત એને માટે આ વાત જ નથી, એને અમે કહેતા નથી, એને એની સાથે આ વાત નથી. એટલે આત્મજ્ઞાન સિવાય કોઈને દુઃખ મટતું નથી એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાષ્યું છે. જ્ઞાનીઓના જ્ઞાનમાં દુઃખ મટાડવાનો આ એક જ ઉપાય ભાષ્યો છે, બીજો કોઈ ઉપાય કોઈને ભાષ્યો નથી ત્રણેય કાળના જ્ઞાનીઓને. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજન રૂપ છે. સુખ પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે આત્મજ્ઞાનનું જ જીવને પ્રયોજન છે. એ આત્મજ્ઞાન એને પ્રાપ્ત કરવું, આત્મજ્ઞાન એને થવું એને પરમ પ્રયોજન છે. અને તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય જો આખી લાઈન દોરી મૂકી દીધી છે, તે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણ. હું પહેલી વાત સદગુરુની નાખી, પછી શાસ્ત્રને નાખી છું. એક એક વાતમાં બહુ સમજણ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણ કરવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિને ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, જો પૂર્ણ શુદ્ધિ લઈ લીધી, મારે થોડુંક દુઃખ ટાળવું છે, અત્યારે આટલો પ્રસંગ દુઃખનો છે એ ટાળવો છે એ વાત નથી, સર્વ દુઃખથી મુક્ત થવું હોય, પૂર્ણ સુખ જેને જોતું હોય એવા જીવની વાત છે. મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય તો તે એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. આ ગમે તે શાસ્ત્ર નહીં, સદગુરુ અને સદશાસ્ત્ર એ સિવાય બીજી આડી ઓડી વાત નહીં. સદશાસ્ત્ર વાંચું જેમાં સત સ્વરૂપ એવા આત્માનું નિરૂપણ છે, એમાં સત સ્વરૂપ એવો આત્મા કેમ પ્રત્યક્ષ થાય એવી વિધિ પણ જેમાં દર્શાવી છે એ સદશાસ્ત્ર છે. જેમાં એ વાત ન હોય તે સદશાસ્ત્ર નથી. લલ્લુજી નામ જ લઘુરાજ સ્વામી, રાજ એટલે રાજચંદ્રજી અને લઘુ એટલે નાના. લોકોએ એમને બહુમાન આપ્યું. ત્યાં જયારે આશ્રમ થયો ત્યારે લોકોનો એમના પ્રત્યે બહુમાન ઘણો હતો. એક તો ત્યાગી હતા, બહુ ભક્તિવાન હતા, નિરભિમાની હતા. એટલે એમ કે કૃપાળુ દેવ તો ચાલ્યા ગયા, હવે આપણને એને પ્રત્યક્ષ સાંભળેલા અને એમના અંતેવાસી જીવોમાં આ એક હતા અને જે પાછા ત્યાગી હતા, એટલે એક નાના રાજચંદ્રજી આપણને મળી ગયા. લઘુરાજ એમ એમનું નામ લઘુરાજ પડ્યું છે. એવી રીતે નામ મળે પાડવાનું પાછળ એ કારણ જે અનુભવ કર્યો હોય બધી ઘણી વાતો કહેતા, એટલે એમની પાસેથી લોકોને લાભ જે મળ્યો એ લાભ ની ખાતર એમનું બહુમાન ઘણું. એમને તો જ્ઞાની તરીકે જ બધા માનતા થયા. ત્યાર પછી અત્યારે બધા હજી જે માને છે બધા જ્ઞાની તરીકે જ માને છે. અગાસમાં વિશેષ મહત્વ છે. જ્ઞાન મંદિર માં ને, જ્ઞાન મંદિર માં 60 ફૂટ ના રસ્તે ક્યાંક કોઈ નું મહત્વ છે, ક્યાંક કોઈ નું મહત્વ છે. ખાસ કરીને એમનું મહત્વ બધા આશ્રમોમાં વધારે છે સૌભાગભાઈ કરતા. સૌભાગભાઈ નો તો અમે પાર્લામાં ગયા હતા ત્યાં શ્રીમદજીમાં, તો 2 ફૂટા હતા એ લઘુરાજ સ્વામી નો ને શ્રીમદજી નો. સૌભાગભાઈ નો ફોટો નતો, એટલે પ્રશ્ન કર્યો. બધા વિચારતા થઈ ગયા. નજીક નું વધારે પાત્ર ગ્રંથ જોતા તો એમ લાગે છે કે સૌભાગભાઈ હતા. સૌભાગભાઈ નું મહત્વ કઈ આપણા સ્થાનો માં ઓછું દેખાવ જોવામાં આવે છે. ધ્યાન કઈ કરતો નતો, પણ એ વાત ખ્યાલમાં આવી જાય એવી છે. અને સામાન્ય રીતે જ્યાં સમૂહ વધે છે, લોકોની સંખ્યા જ્યાં વધે છે, ત્યાં ઓછું સમજદાર માણસોની સંખ્યા વધારે હોય છે. સમજદાર માણસો કોક જ હોય છે. પછી તો જમાનો એવો છે કે લોલમ લોલજ હાલે, જાજા કે એ પ્રમાણે હાલવું જોઈએ ને હાલે. પછી એમાં અવિવેક થાય, ભૂલ થાય, દોષ થાય, તો એ તો કોઈને ખબર પડતી નથી. બધા કે છે એમ કરો, બધા કે છે એમ કરો, બધા કે છે એમ કરો, એમ ચાલે. તો બાહ્ય દ્રષ્ટિમાં તો એમ જ થાય. હા, કોઈ બાહ્ય દ્રષ્ટિનો તો માર્ગીએ જે માર્ગ બોજો એ તો અંતરદ્રષ્ટિનો માર્ગ છે. અંતરદ્રષ્ટિથી બધો વિચાર વિવેક થવો જોઈએ, બાહ્ય દ્રષ્ટિથી વિચાર વિવેક નહીં થવો
જોઈએ.